மகாதேவ்யா குக்ஷிரத்னம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமத் ராஜச்சந்திர ஜான் மந்திர் ராஜ்கோட், ரவிவார் தாரீக் 21 ஜனவரி 2007, ஸ்ரீமத் ராஜச்சந்திர கிரம்வார் பத்ர சுவாத்தியாய், பத்திராங்க 466 આપણો સ્વાધ્યાય ચાલુ છે. બોલ 6. જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. કલ્યાણ કરવા માટે જીવ પોતાની કલ્પનાથી ચાલે તો કે છે કે જીવ પોતાની કલ્પનાથી કલ્પે, કલ્પનાના સહારે વિચાર કરે કે ધ્યાનથી કલ્યાણ થાય, સમાધિથી કલ્યાણ થાય, યોગથી થાય કે આવા આવા કોઈ પણ પ્રકારથી. તો અહીંયા કૃપાળુદેવ કહે છે કે તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. સાધન ખોટા નથી, ધ્યાન ખોટું નથી, યોગ ખોટો નથી, સમાધિ ખોટી નથી, પણ જીવની કલ્પના અને સ્વછંદ ખોટો છે. જેના આધારે એણે નક્કી કર્યું એ પોતાની મતિ કલ્પના છે, અને જ્યાં પોતાની મતિ કલ્પનાનું પ્રવર્તન છે ત્યાં સ્વછંદ છે. સિદ્ધાંત એમ છે કે રોકે જીવ સ્વછંદ તો પામે અવશ્ય મોક્ષ. મુક્તિને મેળવવા માટે જીવે પોતાના સ્વછંદને રોકવો જોઈએ, અને જ્યારે કલ્પના હોય, જ્યારે કલ્પના હોય ત્યારે જીવને ગમો અણગમો, પ્રીતિ અપ્રીતિ આ બધા દ્વંદ્વ હોય. એને કયું ગમે? મને ધ્યાન બહુ ગમે. એનો ગમો છે કે સાધન પ્રત્યેનો અભિગમ છે? તો ત્યાં એનો રાગ છે. મને સમાધિ મજા આવે, આ બધું તમારું વ્રત તપ મને ન ફાવે, આવી પ્રકારની બધી લાંબી કડાકૂટ મને ન. જો સાધનોની અંદર જીવ પસંદગી કરવાનો પ્રયત્ન કરે છે અને એ પસંદગીમાં એનો રાગભાવ છે, તો રાગભાવથી કલ્યાણ થાય? જ્યાં જ્યાં જીવ પ્રીતિભાવ કરે, રાગભાવ કરે, પસંદગી કરે, પછી ગચની કરે, મતની કરે કે આ માર્ગે જ થાય, દિગંબર વિના ન થાય કલ્યાણ કોઈનું, ગયો ને અમારા ફલાણા ગચ્છ સિવાય તો કઈ થાય જ નહીં, ક્યાંય માર્ગ છે જ નહીં, શાસ્ત્ર તો ત્યાં જ પડ્યા છે, બીજે બધે તો કાગડિયા જ છે, આવું મગજની અંદર ભૂસ ઉભરાઈ જાય. એવી રીતે કોઈને એમ થાય કે ધ્યાન તો બસ આ જ જગ્યાએ ને આ જ મહાત્માનું ને આ જ જગ્યાએ બસ આ જ સ્થાનમાં ધ્યાન થાય, અને એ જ્યાં સુધી ન કર્યું હોય ત્યાં સુધી કઈ થાય નહીં. ક્ષેત્ર પ્રતિબંધ, સાધન પ્રતિબંધ, દ્રવ્ય પ્રતિબંધ, કાળ પ્રતિબંધ, ભાવ પ્રતિબંધ, એક પણ પ્રતિબંધથી જીવનું કલ્યાણ થાય ખરું? સાધનો એને આવે પાછું, એ જ પદ્ધતિ છે, એમાં કઈ ફેર નથી. પરંતુ જ્ઞાની કહે છે કે સર્વપ્રથમ એને આજ્ઞાના અનુસારી થવું. આજ્ઞા એ ધમ્મો, ધર્મનું સ્વરૂપ આજ્ઞા છે, અને આજ્ઞા એટલે સ્વચ્છંદનો નિષેધ છે, સ્વચ્છંદનો નિષેધ છે, મતિ કલ્પનાનો નિષેધ છે. એણે પોતાની જે કંઈ અલ્પજ્ઞતા છે એના આધાર ઉપર એણે વિવેક કર્યો સાધનનો, કે આ સારું ને આ ખરાબ, આ જોઈએ ને આ ન જોઈએ, આનાથી થાય ને આનાથી નથી. કેન્દ્રમાં કલ્પના છે, પોતાની કલ્પના છે, પોતાનો સ્વચ્છંદ છે. માટે જ્ઞાની કહે છે કે તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. પરમ સત્સંગ બીજા બોલની અંદર આવી ગયું કે પૂર્ણ જ્ઞાનીનું ઓળખાણ જ્યારે જીવને થાય અને એનો સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો અને તે સત્સંગમાં તેવા પરમ જ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષા બોધ ગ્રહણ કરવો જેથી પોતાના કદાગ્રહ મતાગ્રહ વગેરે બધું ટળે. તો આવો પેલા પૂર્ણ જ્ઞાનીનું ઓળખાણ થાય, એ જ્ઞાનીનો સત્સમાગમ સત્સંગ થાય, એ પુણ્યોદય છે. એ સત્સમાગમમાં જે શિક્ષાબોધ થાય, એ શિક્ષાબોધ કે જ્યાં કદાગ્રહ મતાગ્રહ એને કોઈ સ્થાન નથી, મત મતાંતરને, તો ત્યાં એને એ ગ્રહણ કરીને જો જીવ સાધનામાં જોડાય તો જીવનું કલ્યાણ થાય. કારણ કે એ પરમ સત્સંગે એ સમજી શકાશે. પરમ સત્સંગ એને જ કહીએ કે જે સત્સંગમાં કદાગ્રહ મત મતાંતર વિશ્વાસઘાત કે અસત વચન ગ્રહણ કરવા નહીં એવો જ્યાં શિક્ષા બોધ છે. અને સાથે શું કરવું? તો આત્માનો ધર્મ આત્મામાં છે, આત્માનો ધર્મ આત્મામાં છે. જે સાધનથી આત્માભિમુખ ન થયો જીવ, જે સાધનથી જે ક્રિયાથી જે વિધિથી જે પ્રક્રિયાથી જે યોગથી જે સમાધિથી જીવ આત્માભિમુખ ન થયો, અંતર્મુખ ન થયો, પરમાત્મા તત્વ પોતાનું શુદ્ધાત્મા એ પરમાત્મા છે, એની સાથે અનુસંધાન ન થયું એનું, પરમાત્મા સાથેનું અનુસંધાન ન થયું, અનુસંધાન બહારની દિશામાં ગયું, સમાધિમાં પણ લોકસંજ્ઞા પ્રવર્તે છે. અહીંયા વધારે મહત્વ મળે છે, હું સમાધિમાં છું તો લોકોને આહા ઘણી સમાધિ કરે છો, લોકસંજ્ઞામાં ચાલ્યો જાય છે. ધ્યાનની અંદર એ લોકપ્રિયતાની દોડમાં દોડે છે, યોગની અંદર એમ લાગે છે કે એના જેવો તો કોઈ યોગી નથી અને પોતાને યોગીનો બિરુદ્ધ કેવડાવે છે. જ્યાં જ્યાં એની ઓળખાણ થાય ત્યાં ઓળખાણમાં વિશેષણ આવી ગયું શું? યોગી. આ યોગીનો જે ભાવ છે, આ બધા જ સાધનો એને બહિર્મુખ કર્યા કે અંતર્મુખ કર્યા? બહિર્મુખ થયા. તો આત્માનો ધર્મ આત્મામાં છે કે જગતમાં છે? આત્માનો ધર્મ આત્મામાં છે કે લોકમાં છે? સૂક્ષ્મતાએ વસ્તુને સમજવા બહુ પ્રયત્ન કરવો. એને અનંતકાળથી બધા સાધનો કર્યા છે, બધા ત્યાગના વૈરાગ્યના તપના જપના વ્રતના જ કર્યા છે. વહ સાધન બાર અનંત કિયો, તદપી કછુ હાથ હજુ ન પડ્યો. સાધનો પછી કરવાના, સત સાહેબ કયા કરવાના છે? આનાથી કોઈ બીજા છે? તો કે ના, એ જ છે. સહુ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય. બધા જ સાધનો બંધન થઈ ગયા, હવે તો એક ઉપાય રહ્યો નથી. તો સાહેબ હવે શું કરવું? મોક્ષનું નહીં નાખવું? નહીં, હવે ગુરુની આજ્ઞા પ્રમાણે કર. તો ગુરુએ તો આજ કીધું જે હું કરતો હતો. અથવા એથી પાવરફુલ સાધન મને લાગ્યું એટલે મેં તો આને છોડી દીધું હતું. મને તો ખબર હતી, મને ખબર હતી, હું તો કરતો જ તો છોડી દીધું મેં. પરમ સત્સંગની અંદર જીવ જ્યારે સમીપ મુક્તિગામી થાય છે ત્યારે એને આવા પરમ સત્સંગનો જોગ હોય છે. અને જ્યારે પરમ સત્સંગનો જોગ નથી, એ શું બતાવે છે? આત્મા હજુ નિકટ ભવી નથી પરંતુ દૂરભવી છે, હજી મોક્ષની મંજિલ ઘણી દૂર છે. અને છતાં માને છે કે હું મોક્ષની નજીક જ છું. પોતાની જાતને, પોતાની સાધક અવસ્થાને તપાસવાની આ બધી ચાવીઓ છે. કારણ કે પુણ્યોદય થાય ત્યારે મોક્ષની નજીક હોય કે પાપોદય થાય ત્યારે મોક્ષની નજીક હોય, જીવમાં પુણ્યોદય થાય ત્યારે એ મુક્તિની નજીક જાય કે પાપનો ઉદય થાય ત્યારે મુક્તિની નજીક થાય. તો અહીંયા કહે છે કે આવા પરમ પુરુષનો સત્સંગ થવો એ તો પૂર્ણ પુણ્યોદય સમજવો. બોલ બીજું આપણે આગળ વાંચ્યો છે પૂર્ણ પુણ્યોદય. તો પૂર્ણ પુણ્યોદય થાય, જીવ મુક્તિની નજીક હોય તે સમયે એના યોગ બધા હોય, તો એ કોની સમીપ હોય? તો આવો કોઈ પરમ પુરુષના સંગમાં હોય, પરમ પુરુષ એની સમીપમાં હોય અને એને સત્સંગ, એનું ઓળખાણ થાય અને એનો સત્સંગ થાય અને આ જીવનો પૂર્ણ પુણ્યોદય છે. આવા સમયની અંદર એને એ સત્પુરુષ જે માર્ગ બતાવે, સત્પુરુષ મળ્યા પછી, એનું ઓળખાણ થયા પછી, આવો પુણ્યોદય થયા પછી, એના કારણે સત્સંગ થયા પછી જીવે પોતાના સ્વચ્છંદને મૂકી દેવો અને આવા પુરુષની આજ્ઞા પ્રમાણે ચાલો. એ જે કહે તે જ મોક્ષ માર્ગ, એ જેમ કહે તે જ સાધના અને જીવની મુક્તિ સમીપ થાય. આને કહ્યું છે આણાએ ધમ્મો આણાએ તવો. આજ્ઞાનું આરાધન, પણ આજ્ઞાનું આરાધન એવા પુરુષની આજ્ઞાનું આરાધન જોઈએ કે જે પુરુષ પૂર્ણ જ્ઞાની હોય. જો એની અંદર પાછું પોતાની સ્વચ્છંદ મતે કલ્પનાથી કોઈને માની લીધો, કોઈને લેબલ આપી દીધું ગુરુનું અને પછી પોતે એની હારે હેલો, તો ગુરુ લોભી શિષ્ય લાલચુ દોનો બેઠે પથ્થર નાઓ. કબીર સાહેબ કહે છે બે મુવા, શિષ્ય તો જાય પણ ગુરુને ભેગો લેતો જાય. પામે તેનો સંગ જે તે બુડે ભવમાં, બે જાય. એમાં ઓલો જેનો સંગી હોય ને ઓલો ભવમાં ડૂબે તો પછી બીજો ઓલો ક્યાં તરવાનો હતો? એટલી બધી સૂક્ષ્મ વ્યવસ્થાઓ બધી સમજવી પડે, પાત્રતા જાગૃત કરવી પડે. જે વસ્તુ પહેલા છે, પહેલા પાત્રતા પછી સત્સંગનો યોગ વગેરે, એની બદલે ઊંધું ઘોડાની આગળ ગાડી રાખી દે કે ભાઈ પેલા ઘોડો ને પછી ગાડી શું કરવું. આવી રીતે જીવ મતિ કલ્પનાની અંદર બસ પોતાની કોઈ પરમાર્થ માર્ગની યોગ્યતા પ્રાપ્ત ન થાય અને સમજી લે કે બસ, અને પોતે માની લીધો પોતાને જે રાગ ભાવ જે આવે એ ગુરુ, ગુરુનું ઓળખાણ રાગ ભાવથી થાય તો અજ્ઞાની પણ ગુરુને ઓળખી લે. તેમાં મુમુક્ષુતાની ક્યાં જરૂર હતી? મહાત્માને કોણ ઓળખે? મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે, સંસારીના નેત્રો મહાત્માને ઓળખે? જ્યાં સુધી મુમુક્ષુતા આવી નથી, અને મુમુક્ષુતા એટલે સંસારની સર્વ પ્રકારની મોહાશક્તિથી જે મુંજાય અને મોક્ષને વિશે યત્ન કરે. કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ, એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. પેલા શોધવા નીકળો છે કેવો છે, અહીંયા તો એ શોધવા નીકળો છે કે મારે ભાઈબંધ શોધવા નીકળો ને, આમ કે મને ભજીયા ભાવે તો ભજીયા ખાનારો ગોતી લીધો અને મને લાડવા ભાવે તો લાડવા ખવડાવનારો ગોતી લીધો, એમ મને જેવું ગમે એવો ગુરુ ગોતી આવ્યો અને પછી નક્કી કર્યું કે આપણને ગુરુ મળી ગયા ને આપણું હવે બધું કામ પતી જશે ને મેં તો બધું એને માપ્યું છે. અને પછી ભજનીય ગાય પાછા સોંપી, મેં તો તારા ચરણમાં થાવાની હોય, ઊંધું ગાલીને ગાતો હોય, એમાં તારા ચરણમાં હોપી કરીને એમાં તું મરીશ અને તારો ગુરુ મરશે. ભાઈ કોને સોંપવાની છે, કોને ગોઈતા ગુરુ? મુમુક્ષુતા આવી, શોધવાની મહાપુરુષને ઓળખવાની દ્રષ્ટિ સંપન્ન થઈ, એ તારી આ ચર્મચક્ષુથી ઓળખાશે એમ કે અંતરચક્ષુથી ઓળખાશે? છૂટવાનો જે કામી છે એને આવો છોડાવનાર મળે. પણ એ તો હજુ કામના થઈ નથી. એટલે અહીંયા કહે છે કે માટે પરમ સત્સંગે કરીને સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. આવા કોઈ વિકલ્પ કરીશમાં કે ધ્યાન કરું, યોગ કરું, સમાધિ કરું, કાંઈ નહીં, પાત્રતા કર, એવી પાત્રતા કરું કે મને પરમ પુરુષનો ભેટો થાય, એવી મારી યોગ્યતા આવે, સંસારની સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એકમાત્ર કામ, એક આત્માર્થનું, માત્ર મોક્ષ અભિલાષ જેવી મારી અવસ્થા થાય તો મને સત્પુરુષનો ભેટો થાય, થાય ને થાય. અને એનો થાય ત્યારે હું એને ઓળખું, ઓળખું ને ઓળખું જ, કારણ કે હવે મારી દ્રષ્ટિ સાંસારિક દ્રષ્ટિ, અહિક દ્રષ્ટિ નથી, પરંતુ તત્વને પામવાની, સત્યને પામવાની, સત્યને ઓળખવાની દ્રષ્ટિ મને ઉપલબ્ધ થઈ છે. આ મારી મુમુક્ષુતા છે. આ મુમુક્ષુતાને કારણે ઉત્પન્ન થયેલી દિવ્ય દ્રષ્ટિ એ મને પરમ પુરુષનું ઓળખાણ કરાવશે, અને આવા પરમ પુરુષનું ઓળખાણ એ મારો મહત પુણ્યોદય છે. અને તે સમયે એની જે આજ્ઞા છે એ જ મારા કલ્યાણનું કારણ, કે આવા પુરુષનું લક્ષ્મણ હોય છે કે મારું કલ્યાણ, જીવનું કલ્યાણ સાથે થાય, એ થવું તે એના લક્ષ્યમાં હોય છે. આ આખી પ્રોસેસ છે. કૃપાળુ દેવે બહુ જ ધીરજતાનો માર્ગ આપ્યો છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી અને ધૈર્ય છોડવું નહીં. આ તો છ ચાર છ મહિના હજી સ્વાધ્યાયમાં આવતો થાય તે મારો મોક્ષ કેદી થશે, અમે ક્યારે છૂટશું? તું ભયો જા, ખોટો આવી ગયો. આમાં કઈ ચાર છ મહિના બજારમાં આવ્યો ને નફો થઈ જાય એવો વેપાર અહીંયા જ્ઞાનીઓનો અહીંયા છે નહીં. કારણ કે તારી પાત્રતા, અનાદિની જે કુપાત્રતા, અનાદિના જે અજ્ઞાનના સંસ્કારો છે એમાંથી છૂટવાનો પહેલા પ્રયત્ન કરવાનો છે. સતને માર્ગે તો પછી સરળ છે. સતના માર્ગે ચાલવાની સાધના તો બહુ સરળ છે, એમાં કાંઈ વાંધો નહીં આવે. પણ વાંધો ક્યાં છે? અસતનો માર્ગ છૂટવો. એ જગતની અંદરની મોહાદ્રષ્ટિ હજી કેમ સમાપ્ત થાય છે એ નથી થતી. કૃપાળુ દેવે લખ્યું કે જો સત્સંગ થયા પછી પણ કદાગ્ર કે મતમતાંતર કે વગેરે દોષો ન મૂકી શકાતા હોય એને છૂટવાની આશા કરવી. પાયો છે મુમુક્ષુતા, પાયો છે પછી સત્પુરુષનો યોગ છે, પેલા મુમુક્ષુતા છે. મુમુક્ષુતાના આધારે આ યોગ થશે, મુમુક્ષુતાના આધારે પુણ્યોદય પ્રગટશે. પુણ્ય સેનાથી જાગે? પુણ્ય કેવી રીતે અર્જિત થાય? મુમુક્ષુતાથી થાય કે ભોગવટાથી થાય? ભોગ દ્રષ્ટિથી થાય? સંસાર પ્રત્યેના રાગથી થાય કે સંસાર પ્રત્યેના સંયમથી થાય? તો આસક્તિથી જે મૂંઝાય એને મુમુક્ષુતા આવે કે આસક્તિમાં જે લોભાય એને મુમુક્ષુતા આવે? મૂંઝાયો છે જીવે, સાતમો બોલ, જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે. વિશેષમાં વિશેષ આ વાત મુખ્ય ધ્યાન આપવા જેવી છે કે સત્સંગ થયો હોય તો સત્સંગમાં સાંભળેલ શિક્ષાબોધ પરિણામ પામી સહેજે જીવમાં ઉત્પન્ન થયેલા કદાગ્ર આદિ દોષો તો છૂટી જવા જોઈએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બોલવાનો પ્રસંગ બીજા જીવોને આવે નહીં. સત્સંગ વગોવાઈ જાય આપણો, સત્સંગ લજવાય, સત્સંગની અવજ્ઞા થાય, ક્યારે થાય? એ સત્સંગની અંદર જનારા લોકો એ જો કદાગ્ર આદિ દોષ છોડી ન શકે તો એનો સત્સંગ બદનામ થાય છે. જેમ આપણા કુકર્મ આપણા સંસ્કારી માતા પિતાને લજવે છે, ખાનદાનની ટીકા થાય છે, એની આબરૂ ધૂળધાણી થાય છે, એમ જો સત્સંગ થયા પછી એ સત્સંગનો સાધક અને સત્સંગનો મુમુક્ષુ જો એના કદાગ્ર ન મૂકી શકતો હોય તો જ્ઞાની કહે છે કે સત્સંગનું અવર્ણવાદપણું બોલવાનો પ્રસંગ જગતના જીવોને ઉભો થશે. જગતના જીવો કહેશે કે ઓહો, આ તો કેટલાય વર્ષોથી આ સત્સંગમાં જાય છે અને જો તો જળ જેવો છે આખો. નથી સ્યાદવાદનો માર્ગ, નથી અનેકાંતનું દર્શન, કે જ્યાં જ્યાં જે જે પ્રકારે મોક્ષ કહ્યો, નિજ શુદ્ધતા, અરે જેનાથી શુદ્ધતા થાય તે મોક્ષનો માર્ગ છે. અને આ મેંડો છે મારાપણું જ, અહમપણું જ, ગચ્છનો આગ્રહ, મતનો આગ્રહ, પોતાના શાસ્ત્રનો આગ્રહ, ગ્રંથનો આગ્રહ, ગુરુનો આગ્રહ, આશ્રમનો આગ્રહ, આ નવરોજ નથી થતો. આ ક્યાંથી આનામાં આટલું બધું પકડાઈ ગયું? અને આગ્રહ પાછો કદાગ્રહના રૂપમાં છે, એની મમત એટલી બધી છે, એને કારણે એ દ્વેષ કરે છે, એ ક્રોધ કરે છે, એ કસાય કરે છે, એવો તો આગ્રહ છે એનો. ને તો કોઈ કહે કે ભાઈ મને આ યોગ્ય લાગે છે, આપને યોગ્ય લાગે આપ કરો, એમાં શું, તમારા આત્માની જેમ શુદ્ધિ થાય એ માર્ગ તમારો, કેમ કે આત્માનો ધર્મ આત્મામાં છે. હવે જો તમે આત્માની નજીક જતા હો તો તમે માળા ફેરવો તો માળા ફેરવો, અને વ્રત કરતા હો તો વ્રત કરો, એમાં કદાગ્રહની ક્યાં સ્થાન ક્યાં હતું?
જે જે કારણ બંધના તેહ બંધનો પન, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત.
બંધના કારણોની છેદક દશા જો જીવનમાં આવતી હોય તો એ મોક્ષનો માર્ગ છે.
રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે હતી તેજ મોક્ષનો પંથ.
અરે ભાઈ, આ રાગ દ્વેષ ને અજ્ઞાન એ તારા અનાદિ અનંત સંસારનું કારણ છે. અનાદિનું પરિભ્રમણ એટલા માટે ચાલુ છે કે હજુ જીવમાંથી રાગ દ્વેષ અને અજ્ઞાન ગયા નથી. જે ક્ષણે અજ્ઞાન ટળે તે જ સમયથી બંધના કારણો અદૃશ્ય થાય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ, આ મિથ્યાત્વ એટલે અજ્ઞાન, આ પહેલું કારણ છે. ઘોર અજ્ઞાન આ મિથ્યાત્વ, કસાય તો પછી આવે છે, રાગ દ્વેષ એ બધા કસાયના પરિણામ છે. પણ જે દી તારું અજ્ઞાન ટળ્યું, જેનાથી ટળ્યું, બસ એ જ મુક્તિનો માર્ગ છે, તે જ મોક્ષનો પંથ. મોક્ષનો પંથ કોઈ વ્યક્તિ આધારિત, કોઈ ગ્રંથ આધારિત, કોઈ ગુરુ આધારિત, કોઈ આશ્રમ આધારિત, કોઈ પુસ્તક આધારિત, કાંઈ આવું કરિશ્મા. અજ્ઞાન શ્યાંથી ટળે છે? અજ્ઞાન શેનાથી ટળે છે? અને જ્ઞાન શું? જ્ઞાનની એક જ વ્યાખ્યા છે, પોતાના નિજ સ્વરૂપનું ઓળખાણ થવું, તે જ્ઞાન. આત્મજ્ઞાન એ જ જ્ઞાન છે, એ સિવાયનું કોઈ જ્ઞાન જે હોય તે, પરનું ગમે તેટલું જ્ઞાન હોય અને અનંત વિષયોનું જ્ઞાન હોય પરનું, અને પૂર્ણ જ્ઞાન હોય તો પણ, હોય પૂર્વ ભણેલ નવપણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ અહીં. આ તો આગમની સાક્ષી તને કહી છે કે જીવ સિવાય તને જેનું જ્ઞાન થાય એ અજ્ઞાન સમજે. જીવ સિવાય જેનું જ્ઞાન તને થાય એ પાછું અજ્ઞાનમાં જ ખતવણી કરજે. પાછું ભૂલે છો કે જ્ઞાનમાં લેતો નહીં, કે બહુ જ્ઞાની છો એને બધી ખબર પડે છે, હારું વર્લ્ડના માર્કેટને જાણે, શેરબજારની બધી દુનિયા જાણે, મૂક લપ અજ્ઞાનનો વેપાર છે. એ વેપાર શેનો છે? અજ્ઞાનનો છે. જીવને જાણતો અધિકાધિક જાણે, જીવને સ્પષ્ટ રૂપે જાણજે કે આ જ્ઞાનીની જાત છે. અજ્ઞાન ટળે જેનાથી, અજ્ઞાન ટળે જેનાથી જ્ઞાન પ્રાપ્ત થાય. આત્માનો ધર્મ આત્મામાં છે. આત્મત્વની અનુભૂતિ જેનાથી થાય, આત્મત્વની પ્રાપ્તિ જેનાથી થાય, જે સંગથી, જે સત્સંગથી, જે પરમ સત્સંગથી થાય, આત્મા ઓળખાવો જોઈએ. જ્યાં સુધી જીવને જાણ્યો નથી ત્યાં સુધી બધું જ અજ્ઞાનની પરિભાષા છે. અને અજ્ઞાન વિદ્યમાન છે એનો સંસાર હજી ચાલુ જ છે. અનાદિકાળથી અજ્ઞાન પરિણામને કારણે જીવ સમય સમયે અનંત કર્મનો વ્યવસાય છે. પતરાંગ 511 એ જ્યાં સુધી અજ્ઞાન જેમ તણખો વિદ્યમાન છે ત્યાં સુધી 14 રાજરોગને સળગાવવાની તાકાત એ અગ્નિના તણખામાં છે. જેવું નિમિત્ત મળશે એવું અગ્નિ થશે એવો દાવાનળ થશે, કેમ કે અગ્નિ વિદ્યમાન છે, અગ્નિનો તણખો વિદ્યમાન છે. તો જો જંગલ હડફેટે ચડ્યા તો જંગલ, અને રૂની ગંજીઓ હડફેટે ચડી તો એ, કારણ કે અગ્નિ વિદ્યમાન છે. એમ જ્ઞાની કે છે કે 14 રાજલોકનું તારું પરિભ્રમણ થઈ શકશે કોઈ પણ નિમિત્ત મળે, અજ્ઞાન વિદ્યમાન છે. અજ્ઞાનને ટાળવાનું છે. કદાગ્ર આદિ દોષો તો છૂટી જ જવા જોઈએ, જેથી સત્સંગનું અવર્ણવાદપણું બોલવાનો પ્રસંગ બીજા જીવોને આવે નહીં. સત્સંગનો અવર્ણવાદ બોલવાનો પ્રસંગ બીજા જીવોને આવે ત્યારે માત્ર તારી નિંદા નથી થતી, મારી નથી થતી, આપણી નથી થતી, પણ સતબોધની થાય છે, અને એ સતબોધને આપનાર જ્ઞાની પુરુષની નિંદા થાય છે. સત્સંગની અવજ્ઞામાં સત્પુરુષની અવજ્ઞા છે, અને એનું નિમિત્ત કોણ બન્યું? આપણે. આપણો કદાગ્રહ, આપણો મતાગ્રહ, આપણું ગાંડપણ બીજા અર્થમાં કહીએ તો, એને જગતના જીવોને સત્પુરુષથી વિમુખ કરી નાખ્યા. એને એમ ચૂકવાનો ગુરુ કોક ગાંડિયો લાગે છે, આટલો બધો આગ્રહી છે, તો શું સત્સંગમાં શું ભણી આવ્યો? સામાન્ય સમજ ન પડે તો પૂછીએ કે કઈ નિહારમાં ભણ્યો હતો, તારા માસ્તર કોણ હતા? હવે માસ્તરને માસ્તર જ બિચારા કક્કો શીખડાવ્યો હતો, અત્યારે આ જે કારસ્તાન કરે છે એને માસ્તરને કઈ લેવા દેવા નથી. તો જગતના જીવો શું કહે, તારો માસ્તર કોણ હતો? આ પાયાના સંસ્કાર ખોટા છે તારા. તું જેદી તું શ્રીફળ લઈને નિશાળે ગયો પાટી પેન લઈને, એ પાયામાં તને સત્યનો એકડો શીખડાવવામાં માસ્તર ભૂલો છે, એટલે તારામાં એ અસત્ય આજે અનેક વિધ રૂપે જોવા મળે છે. એટલે પૂછે છે કે કોણ છે તારો માસ્તર, કોણ હતો? એમ આ જીવનો જે આવો મતાગ્રહ અદાગ્રહ પૂછે કે કયા સત્સંગમાં જતો હતો, કયો ગુરુ તને મળ્યો હતો? બોલો, નિશાળનો વ્યવહારિક માસ્તર અને આધ્યાત્મનો ગુરુ. ત્યાં માસ્તર બદનામ થાય, જિંદગીભર આ મરે નહીં ત્યાં સુધી. માસ્તર તો મરી ગયો હોય, પણ આ ભાઈના કારસ્તાન ચાલે ત્યાં સુધી માસ્તર બદનામ થાય છે. એમ અહીંયા જીવને કારણે સત્સંગનો અવર્ણવાદ થાય એમાં પરમાર્થનો ગુરુ બદનામ થાય છે, સત્પુરુષને આ બદનામ થાય છે. કેટલી જવાબદારી સત્સંગમાં આવનાર લોકો ઉપર છે. આવા પાપ કર્મ નહીં કરશો, આવા પાપ કર્મનો ભાગીદાર નહીં બનશો, કારણ કે આવું પાપ કર્મ તો અનંતાનુબંધીનું કારણ છે, કેમ કે અહીંયા તો જ્ઞાનીની અવજ્ઞા છે, સત્સંગની અવજ્ઞા છે. નાના નાના કારણોથી આપણે કેટલા મોટા પાપ કરતા હશો, અને આપણું દ્રષ્ટિ ક્યાં છે પાપમાં? આ ખાધું કે ન ખાધું? આખો ધર્મ આપણો શેમાં છે? આ કર્યું ને ન કર્યું, આ ખાધું ને ન ખાધું, અને આમ કર્યું તેમ કર્યું. અરે તું સાવ હજી સ્થૂળતાની ભૂમિકામાં છો. અંતરની પરિણતિ ઉપર નજર તો નાખ કે આવા પરિણામ તારો આગ્રહ પણ હશે એ પણ સત્પુરુષની અવજ્ઞાનું કારણ થાય છે, અને આપણે ઘોર પાપ કર્મ તું કરી રહ્યો છું. ઉપયોગની જાગૃતિ સમયે સમયે. આઠમો બોલ, જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું, પણ જીવે કરવું બાકી રાખ્યું છે. એવો યોગાનુયોગ કોઈક જ વેળા ઉદયમાં આવે છે. કેવો યોગાનુયોગ? કે જેવું જ્ઞાની પુરુષે કહ્યું હોય એવું જ આ જીવ કરે, એવો યોગાનુયોગ તો કોઈક જ વેળા ઉદયમાં આવે છે. બાકી તો જ્ઞાની પુરુષે અનેક વાર કીધું અને આણે અનેક વાર કર્યું, કોઈ યોગાનુયોગ થયો નહીં. એને કીધું કાંઈ અને આણે કહ્યું કાંઈ, અને આવો એને જ્ઞાની પુરુષનો યોગ અનંતના પરિભ્રમણમાં અનંત વાર થયો. નથી થયો એવું નથી, પણ યોગાનુયોગ ન થયો કે એણે કીધું હોય ને આણે કર્યું હોય. તો આજ સુધી જીવ કેના આધારે ચાલ્યો છે? આ એના પરિભ્રમણનું કારણ જ્ઞાની પુરુષે જે કહ્યું છે એને કારણે રખડે છે, કે પોતે જે કર્યું છે એને કારણે રખડે છે? પોતાની મતિકલ્પનાને કારણે, સ્વચ્છંદને કારણે.
ક્યારે યોગાનુયોગ નથી બન્યો, કે જેમ જ્ઞાનીએ કહ્યું હોય એમ જ આણે કહ્યું હોય એવો યોગાનુયોગ કોઈક જ વેળા ઉદયમાં આવે છે ભાઈ. એવું તો કોઈ એક ક્ષણ એવી હશે માંડ કે જયારે એક ક્ષણે તારી ક્રિયા, તારું પરિણમન, તારો વ્યવહાર જેમ જ્ઞાનીએ કીધું એમ.
કે આપણે બધું જ્ઞાની પુરુષોના પછખાણ લઈને, આજ્ઞા લઈને બધું કરીશું, પણ એનું જયારે પાલન થાય ને ત્યારે જોવું કે સ્વચ્છંદ કામ કરે છે કે એની આજ્ઞા કામ કરે છે, જોવું. કારણ શું કે ત્યારે ગોતે કે આગાર શું છે, છૂટ કેટલી મળે એમ છે, ગિલાસ કેટલી લઈ શકાય એમ છે, શિથિલતા કેટલી ચાલી શકે એમ છે, પછી કોઈ જીવે છે કે નથી જોતો, કોઈને ખબર પડે છે કે નથી પડતી. અરે હજાર પ્રકારના આવા પાપ વૃત્તિઓ અંદર કામ કરતી હોય છે. કોઈ ન જોતો હોય તો મારા આત્મા તો જીવે છે, સર્વદર્શી છે એ નહીં. ત્યારે પણ ધર્મના કાર્યની અંદર પણ એનું લક્ષ્ય ક્યાં હોય, લોક સંજ્ઞા ઉપર હોય. તો એ જ્ઞાનીની આજ્ઞાનું પાલન કરે છે કે પરનું પાલન કરે છે. એ જમાદાર છે એટલે ચોરી નથી કરતો, જમાદાર નો ઉભો હોય તો મુશ્કેલી છો. હું કૌશક કરું છું, આ કૌશક જ્ઞાનીની આજ્ઞા અનુસાર કરવાનો છે. અનથનો પાઠ બોલ્યો છું, તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ અપાણમ વસીરામી. હું મારા આત્માને દેહની તમામ ક્રિયાઓથી વસીરાવ્યું છું, કાયાનો ઉત્સર્ગ કરું છું, જે કાયા કર્મને કારણે મળી છે કાયાને છોડી દઉં છું, વસી રહું છું, અને હવે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે મારા કૌશકમાં લીન થાઉં છું. હવે એ કૌશકના લીન થતી વખતે નજર હોય કે 10 જણા મને જીવે છે, આમ થઈ શકે છે, ગિલાસ કોઈ નથી જોતું, તો લાંબો પગ કરીને કૌશક કરશું, અને કોઈ હોય તો પછી ફેરવાઈ જાય. એના સમય સમય ઉભો હોય અને પ્રાર્થના કરતો હોય, એમાં 10 જણા આવે તો પછી એની પ્રાર્થનાની અંદર સૂર બદલાઈ જાય, એનો ભાવ બદલાઈ જાય, એની પગની ગતિ બદલાઈ જાય. આ કેટલું અનાયાસ થયા જ કરે, થયા જ કરે, ખબર નથી આ બધા કુસંસ્કારો કેટલા બધા જાગૃત છે. જીવને જ્ઞાનીની આજ્ઞા એ કહ્યું છે તે જ પ્રકારે કરવાનો ભાવ. દરેક વખતે એણે પોતાના મનની અંદર ઊભી થતી શિથિલતાઓ સંસ્કારને કારણે, અજ્ઞાનને કારણે, અને કાં તો આવી લોકસંજ્ઞાના કારણે અનેક પ્રકારની આવી ક્ષુદ્ર વૃત્તિઓ ઊભી થતી જ હોય છે, અને તે સમયે જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલતો હોય છે. જ્ઞાની કે છે કોઈક જ વેળા આવી બને છે કે જે જ્ઞાનીની આજ્ઞા જેમ કહેવામાં આવી છે તેમ જ આણે કહ્યું હોય. આ તો સામાન્ય ઉદાહરણો આપ્યા એટલા માટે સમજ પડે. કેટલા ઘેરાઈ જઈએ છીએ આપણે લોકોથી, લોકસંજ્ઞાથી, સ્વચ્છંદથી, મતાગ્રહથી, આજ્ઞા જે આપી હોય તે આપણે આપણું ધાર્યું જ કરતા હોય છે. વ્રતમાં, તપમાં, કોઈ પણ ક્રિયામાં, કોઈ પણ વિધિમાં આપણે શું કરતા હોય છે, આપણું ધાર્યું, આપણને ગમતું જ. જ્ઞાનીની આજ્ઞા આવે તો આ દેહરૂપી અહમ છે એનું વિસર્જન થાય, પછી એનું જે થવું હોય તે થાય, એ હું નથી, હું આત્મા છું. તો આત્માના ભાવ સિવાય એનું ક્યાંય પરિણમન બીજે થાય નહીં. પણ આવો યોગ ક્યારે આવે, કોઈક વેળા આવે છે. તેવી વાંછાએ રહિત મહાત્માની ભક્તિ તો કેવળ કલ્યાણકાર જ નીકળે છે, નીવડે છે. વાંછા બાહ્ય સુખની, પદાર્થ સુખની, લેશ માત્ર ઈચ્છા નહીં. વાંછાએ રહિત મહાત્માની ભક્તિ, મહાત્માની ભક્તિ કેવી, વાંછાએ રહિત. એ મહાત્માની ભક્તિ કરતા હોય તો લેશ પણ વાંછા ન રહે. લૌકિક સુખ, અહિક સુખ, સંસારિક સુખ, પદાર્થનું સુખ, શરીર સંબંધી સુખ, આ બધી વાંછાના પ્રકારો છે. સૂક્ષ્મતા, વાંછા શબ્દ મનની અંદર ઉભો થતો એ સ્પૃહાનો ભાવ, અંતરંગ સ્પૃહા જેને કહીએ છીએ. અંતરથી આમ બહાર બોયલો ભલે ન હોય, પણ અંતરંગની સ્પૃહા શું કે જરાક અનુકૂળતા થાય તો સારું. મહાત્માની ભક્તિ વાંછાએ રહિત જો કરવામાં આવે તો કેવળ કલ્યાણકારક છે, પણ આવું ક્યારેય બહેનું નથી. એવો યોગ તો કોક વાર જ આવતો હોય, આવ્યો હોય તો, ન આવ્યો હોય તો, ન પણ આવ્યો. કે વાંછાએ રહિત મહાત્માની ભક્તિ, મારે મહાત્મા પાસેથી કશી જ વાંછા નથી, કઈ જ જોઈતું નથી. આ તો જો ખબર પડે કે આ જગ્યાએ આ ચમત્કાર છે અને ધાયરું સફળ થાય છે તો નમસ્કાર કરવા જાય ત્યારે કયો ભાવ આવે, કયો મુક્તિનો આવે, મોક્ષનો આવે. તો મોક્ષ માટે તો ઘણા દેરાસરો પડ્યા છે, ઘણા ભગવાન છે, એમાં માનતો નથી, પણ આ તો આપણું ધાયરું કરી દેવાય. અહીંયા આવ્યા છે તો કંઈક જરાક મનના પરિણામો ચડ વિચડ થઈ જાય, બદલાઈ જાય અને વાંછામાં જીવચાયેલો જાય. અને પાછું કહે સત્પુરુષ એ જ કે અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ, પણ તું સ્પૃહાથી ભયરો છું, ઓલો શું કરે તારે. વાંછાએ રહિત મહાત્માની ભક્તિ, સદગુરુની ભક્તિ, પરમ ગુરુની ભક્તિ, આ બધા મહાત્મા પુરુષો, જ્ઞાની પુરુષો, બધા મહાત્મા પુરુષો છે, એની ભક્તિ વાંછા રહિત થવી જોઈએ. વાંછા એ મનનો અતિ સૂક્ષ્મ પરિણામ છે અંતરંગનો. જગતના આત્મસુખ સિવાય બીજા કોઈ પણ સુખની વાત આવે છે એ વાંછામાં એનો સમાવેશ થાય. સંયોગનું સુખ, પદાર્થનું સુખ, સંગનું સુખ, આ બધા વાંછાના પરિણામ છે. આવી વાંછાએ રહિત મહાત્માની ભક્તિ, પ્રભુ મારે આ આત્મ, શુદ્ધ આત્મ સિવાય, અસંગ મારું સ્વરૂપ છે એ સિવાય મારે કઈ જોઈતું, એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, એક પરમાણુની પણ ઈચ્છા નથી, કેમ કે એનો પણ સ્પર્શ એ સંગ છે અને સંગ છે એ આશ્રવ છે, સંગ છે એ આશ્રવ છે. લક્ષમાં વાત બરોબર બેઠી છે. વાંછા રહિત મહાત્માની ભક્તિ તો કેવળ કલ્યાણકારક જ નીવડે છે, પણ કોઈ વડા તેવી વાંછા મહાત્મા પ્રત્યે થઈ અને તેવી પ્રવૃત્તિ થઈ ચૂકી તો પણ તે જ વાંછા જો અસત્પુરુષમાં કરી હોય અને જે ફળ થાય છે તે કરતા આનું ફળ જુદું થવાનો સંભવ છે. કૃપાળો દેવે તો એટલી બધી કૃપા કરી છે, ખબર છે કે આ બધા જીવો કઈ દશાના છે. એટલે કે કદાચ તે જો વાંછા કરી હોય, કદાચ કરવી ન જોઈએ, પણ કરી હોય તો કોનામાં કરવી, મહાત્મા પ્રત્યે વાંછા કર, તેવી વાંછા મહાત્મા પ્રત્યે થઈ, પદાર્થ પ્રત્યે નહીં, જગતના પદાર્થ પ્રત્યે નહીં. તને રાગ આવ્યો, પ્રશસ્ત રાગ થયો, પણ કેના પ્રત્યે, મહાત્મા પ્રત્યે. ઓહો, આવા પુરુષનું સાનિધ્ય, આમનો સંગ એ મને હંમેશ મળે, આમનો બોધ, આવી કદાચ વાંછા થાય તો કે છે. અને પ્રવૃત્તિ કરી તે તો પણ તે જ વાંછા અસત્પુરુષમાં કરી હોય એને જે ફળ થાય એના કરતા આનું ફળ જુદું આવે. આપણે તો અસત્પુરુષની મને એ ક્યારે મળે, બીજો અસત્પુરુષની વાંછા છે, મહાત્મા પ્રત્યેની વાંછા. કૃપાળુદેવ એક જગ્યાએ વાક્ય લખ્યું છે, અરે રે ઓહો, આ જીવને મહાત્મા પ્રત્યે ક્યારેય મોહ ન આવ્યો. મોહ તો બહુ ભયંકર છે અને મોહનું સ્વરૂપ તો વારંવાર વિચારવા જેવું છે, છતાંય જ્ઞાની પુરુષ કહે છે કે મોહ કર તું, પણ અરે રે આ જીવને ક્યારે મહાત્મા પ્રત્યે મોહ નો આવ્યો. એને ભલે મોહ આવે, હાલો સાહેબ અમે મોહથી છૂટી શકીએ એમ નથી, એવા અસંગ અમે થઈ શકીએ એમ નથી, અમે તો મોહના આધારે જીવે, તો મોહ કર, પણ સંસારી જીવો પ્રત્યે કરવો કે મહાત્મા પ્રત્યે કરવો. કૃપાળુદેવ લખે, આ જીવને મહાત્મા પ્રત્યે ક્યારે મોહ નો આવ્યો. અરે ગૌતમ ભગવાનને પણ થોડો રાગ હતો ને, એને જો બંધનકારક થયો, પણ તું રાગ તો કર મહાવીર ઉપર, તું આ મંડો છું બોલવા ગૌતમ ગૌતમ 50 વાર, આ તને સોંપતું નથી તારા મોઢામાં. શ્રેણીક મહારાજાને ભગવાન મહાવીર પ્રત્યેનો રાગ થયો, ભલે મોહ હતો પણ કેવો મોહ. અરે તીર્થંકર ગોત્ર બંધાય એવો મોહ, અને આને કેવળ જ્ઞાન ઉપજે એવો મોહ. ભગવાનના મહાવીર પ્રત્યેના રાગમાંથી જે રાગ જ્યારે એનું પરાવર્તન થયું ત્યારે એને કયું જ્ઞાન પ્રગટાવ્યું? પૂર્ણ આત્મ સ્વરૂપ પ્રગટાવ્યું, કેવળ જ્ઞાન. બધા જ આવરણો ખસી ગયા અને નિરાવરણ જ્ઞાન થયું. આવો મોહરાગ ભગવાન પ્રત્યે. શ્રેણિક મહારાજાને નરકના આયુષ્ય બંધાયા છે, પણ મહાવીર પ્રત્યેનો મોહ જાગ્યો, પ્રભુના દર્શન થયા, ઓહો આખા આનંદ ભાવ મારા ગયા. આવો પુરુષ અને એના પ્રત્યેને ભાવ આવ્યો, બસ હવે તો નિત્ય એની જ આરાધના, એની જ વંદના, અને પછી જ મોઢામાં પાણી. ભગવાન ગમે ત્યાં વિચરતા હોય તો શ્રેણિક મહારાજા એ દિશામાં જઈને ત્રણ નમસ્કાર કરે, વંદના કરે, અને સેવકો પાસેથી કુશળ સમાચાર ભગવાનના મેળવે, અને સેવકો કહે કે ભગવાન ક્ષમા કુશળમાં છે, અને ત્યાર પછી જે નૌકારસેના પાટલે બેસે. મહાત્મા પ્રત્યેનો મોહ છે, પણ એને તીર્થંકર નામ ગોત્ર બાંધી લીધું. મહાત્મા પ્રત્યેનો મોહ એવી જો રાખવામાં આવે, કદાચ વાંછા રાખવામાં આવે, તો મહાત્મા પ્રત્યે રાખવી. સત્પુરુષ પ્રત્યે તેવા કાળમાં જો નિશંકપણું રહ્યું હોય તો કાળે કરીને તેમની પાસેથી સન્માર્ગની પ્રાપ્તિ હોઈ શકે છે. એક પ્રકારે અમને પોતાને એ માટે બહુ સોચ રહેતો હતો, પણ તેનું કલ્યાણ વિચારીને સોચ વિસ્મરણ કર્યો છે. કોઈ એક જીવ વિશેષને અહીંયા એનો સંદર્ભ છે, પણ સરસ શું છે કે સત્પુરુષ પ્રત્યે તેવા કાળમાં પણ જો નિશંકપણું રહ્યું હોય તો કાળે કરીને પણ તેની પાસેથી સન્માર્ગની પ્રાપ્તિ હોઈ શકે. મહાત્મા સાથે મોહ રાખતો ચાલ, પણ તે વખતે સત્પુરુષ પ્રત્યે જેના પ્રત્યે મોહ થયો છે, પ્રશસ્ત રાગ થયો છે, તેના પ્રત્યે નિશંકપણું છે કે નહીં? ત્યાં જ્ઞાની છે, આ જ્ઞાની છે, આ સત્પુરુષ છે, આ આત્મત્વ પ્રાપ્ત પુરુષ છે, આ આત્મા સ્વરૂપે છે, બસ. અને પછી એની સાથેનો ભલે રાગ હોય તો આ રાગ એ શ્રેણીમાં આવે છે. ગૌતમને ભગવાન મહાવીર પ્રત્યે એના રાગમાં કોઈ બીજો ભાવ નહોતો, ભગવાનની અવસ્થામાં કોઈ શંકા નહોતી. આ જ મુક્ત પુરુષ છે, આ જ સિદ્ધ પુરુષ છે. પોતાનું બધું જ જ્ઞાન એને વિસર્જન કરી દીધું. પુણ્યો શ્રાવક કહે કે આવી રીતે અમને જ્ઞાન થયું છે, તો પોતે નો કે લાભ સાવ ચોપડા અમે ભણ્યા છે, ચાર જ્ઞાનના તો અમે ધણી છીએ. અમે પૂછી લઈએ, હમણાં તને આપું બધું શાસ્ત્ર પ્રમાણ આપું. એ પ્રમાણ દેવા ન ગયા પુણ્યા શ્રાવક, અગર ઉભો રે ગ્રંથ લઈને આવું છું, ના ગુરુને પૂછીને આવું છું. ગ્રંથ લઈને આવું છું નહીં, ગુરુને પૂછીને આવું છું. અને ગુરુને પૂછ્યું તો ગુરુએ કહ્યું કે ઓલો સાચો છે ને તું ખોટો છે, માટે શું કરવાનું? સમાપના કરવાની, બસ. ક્રોધ નો આવ્યો એને પરમાત્મા પ્રત્યે? એ કાળમાં પણ નિશંકપણું રહ્યું હોય, ભગવાન કહે છે એ જ સાચું, મારું જે કઈ માનવું છે બધું ખોટું. સૌભાગ્યને પણ આત્મસિદ્ધિની અંદર આ રીતે જયારે દેહને આત્મા ભિન્નતાનો અનુભવ થાય તો લખે કે પ્રભુ 30-30 વર્ષ ત્યાં જે વાત દેહને આત્મા જુદો છે કહેતા હતા, પણ સમજાતું નહોતું. એવો આત્મા પ્રગટ રૂપે જોવામાં આવતો નહોતો. એ આત્મસિદ્ધિના દોહરા વાંચ્યા પછી પ્રભુ પર્વતની બે ફાટ જેવું નજરે પ્રગટ ભિન્ન અનુભવ થાય છે. છતાં આપ કહો તે સાચું, તમે કહો સાચું. આ મહાત્મા પ્રત્યેનો રાગ છે, પણ એ રાગમાં નિશંકતા છે, મહાત્માના સ્વરૂપમાં નિશંકતા છે કે આ પૂર્ણ આત્મ સ્વરૂપ છે, આ શુદ્ધાત્માનું સ્વરૂપ છે. એને આ મારો શિષ્ય છે એવો ભાવ એને નથી. ગૌતમને આ મારા મહાવીર છે એમ લાગે, મહાવીરને આ મારો ગૌતમ છે એ ન લાગે. અદ્ભુત પરમાર્થ માર્ગના ગણિત, પરમાર્થ માર્ગની સમજ અદ્ભુત છે. જેમ જેમ વિચારીશું તેમ તેમ એની સૂક્ષ્મતા મેળવો. મહાત્મા પ્રત્યે રાગ કરવાનું કે છે, પણ તે કાળની અંદર નિશંકપણું રહ્યું હોય. શેનું નિશંકપણું? કે મને જેના પ્રત્યેનો કદાચ રાગ છે, મેં જેનું અવલંબન લીધું છે, એ તો વિતરાગ પુરુષ છે. હું રાગી છું પણ એ વિતરાગી છે. આવું નિશંકપણું, હું ભજના કરું છું, એની પૂજા કરું છું, સ્તવના કરું છું, આરતી ઉતારું છું, પણ એ તો વિતરાગી છે, હું રાગી છું, મને એના પ્રત્યે રાગ છે અને મારો રાગ પણ એનું વિતરાગ પણ પ્રાપ્ત કરવા માટેનો જ છે. તો એ અવસ્થાને જ્ઞાની પુરુષોએ મંજૂર રાખી છે કે જીવ જ્યાં સુધી મુક્ત નથી થયો ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક કોઈ અવલંબનથી જોડાયેલો હોય. પરમ કૃપાળુ દેવે આ વાતને એટલી સરસ કીધી છે, બહુ ઓછા લોકોની અંદર આવી બધી સૂક્ષ્મ પ્રભુએ વાત કીધી છે એ સમજવાની તૈયારી હોય છે, નહીતર બધા જુદું 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 અર્થઘટન કદાચ કરે છે. કૃપાળુ દેવે કહ્યું,
આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર. જીન પદ નિજ પદ એકતા, ભેદ ભાવ નહીં કાંઈ, લક્ષ થવાને તેહનો કહ્યા શાસ્ત્ર સુખદાય.
આ આત્મા અમૂર્ત, અદ્રશ્ય, અરૂપી, અગમ્ય છે, શબ્દોથી નહીં પકડાય, ઇન્દ્રિયોથી નહીં પકડાય, કોઈ સાધન જ નથી, અવલંબન આધાર, એવો અગમ્ય છે કે આત્માને ગમ્ય કરવો કે આત્મા નામની કોઈ ચીજ, કોઈ પદાર્થ, કોઈ અસ્તિત્વ છે આ દુનિયાની અંદર, અચિંત્ય સામર્થ્ય યુક્ત જ્ઞાતા દ્રષ્ટા અનંત ગુણનો પિંડ, એને ધરવા માટે, એને સમજવા માટે ગમ્ય કરવો, એટલે જરા સમજવો, પકડવો, જ્ઞાનમાં પકડાય, એને ગમ્ય કહેવાય. એને માટે આધાર અવલંબન છે જીનપદનું, જીનને પકડ, આ જીનનું અવલંબન છે. હવે તે સમયે કોઈ એમ કે નિશ્ચય નહીં, માત્ર વાતો કર્યા કરે, તો ન જીન પકડાય, ન આત્મા પકડાય, આગ્રહ પકડાય, એ તો ઉપર જીન પકડો છે. જીનને તું બરોબર જો અવલંબન લે તો જીનપદ અને નિજપદમાં કોઈ ભેદ નથી, અને એ જ તને લક્ષ્ય થાય એટલા માટે બધા શાસ્ત્રોનું સર્જન આ સત્પુરુષોએ કર્યું છે, જ્ઞાનીઓએ કર્યું છે. આ શાસ્ત્રોનો સાર હોય તો એક જ છે કે એ શુદ્ધ સ્વરૂપ જીનનું તને ઓળખાય છે, અરિહંતનું ઓળખાય છે, એ અરિહંતનું ઓળખાયેલું સ્વરૂપ એ જ તારું સ્વરૂપ છે. ભગવાન કુંદકુંદાચાર્યજીએ કેટલું સરસ કહ્યું,
જે જાણતો અરિહંતને ગુણ દ્રવ્યને પર્યય વડે, તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે લય કરે.
આવું અરિહંત સહયોગી કેવડી પરમાત્મા જીન, એને જે જાણે છે ગુણથી, દ્રવ્યથી, પર્યાયથી, એ પોતાના આત્માને પણ જાણે છે, કશું જ ક્યાંય પણ પ્રકારનો એને ભેદ થતો નથી, ક્યાંય મોહ નહીં થાય. હવે જીનને ઓળખીને નીજ ઓળખીશ તો ક્યાંય મોહ નહીં થાય, પણ જીનને બાજુ ઉપર રાખીને નીજ ઓળખવા જઈશ તો પાછો ભ્રાંતિને ભ્રમણામાં ચાલ્યો જઈશ, તો અનંતકાળની રખડપટ્ટીમાંથી બહાર નહીં નીકળ, કારણ કે સાચું સ્વરૂપ ઓળખાશે નહીં. જીન અને નીજ એક છે, આખો આધાર અરિહંત વિતરાગ શાસનનો આધાર છે, એ સહયોગી કેવડી છે. નમો અરિહંતાણમ પદ પહેલા છે, પછી સિદ્ધત્વ પ્રાપ્ત થશે. જે અરિહંતાણમને માન્ય નથી કરતો એ સિદ્ધત્વને કદાપી પ્રાપ્ત કરી શકે નહીં. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. જા ભ્રાંતિ અનંતકાળ સુધી કરી છે, ફરી કર. અદભુત માર્ગ કૃપાળુ દેવે જે આપ્યો છે આ કાળની અંદર, આ વચનામૃતની અંદર, આ નાના નાના ઉપદેશ પદની અંદર આવી આવી ગહન વાતો, એટલા રહસ્યો પ્રભુએ મૂક્યા છે. ક્યાંય કોઈને આપણને ચાતરવા ન દઈએ, આપણે ક્યાંય આગા પાછા થઈ શકીએ નહીં જો સ્વચન છોડી દઈએ તો. આ પ્રભુએ જે કહ્યું છે સાચું, આપણી કોઈ માન્યતા નથી, અહીંથી ત્યાંથી એ બધી માથાકૂટ કરવાની ક્યાંય જરૂર નથી. આ સુખ્ય છે. તેવા કાળમાં જો સત્પુરુષ પ્રત્યે નિશંકપણું રહ્યું હોય તો કાળે કરીને તેમની પાસેથી સન્માર્ગની પ્રાપ્તિ હોઈ શકે. કાળે કરીને આજે તું એની સાથે કર, કાળે કરીને પણ તને સન્માર્ગની પ્રાપ્તિ એની પાસેથી જ થશે જેના પ્રત્યે તને મોહ છે, અવલંબન છે, કાંઈ વાંધો નહીં. એકવાર જિનેશ્વર પરમાત્મા સાથે તને જો આ પ્રકારનો મોહ થયો, એની સાથેની એવી કદાચ સરાગ ભક્તિ થઈ, સરાગ ભક્તિ, તો પણ જો જેની તું ભક્તિ કરસ એના પ્રત્યે જો નિસંકપણું હોય કે એ વિતરાગ છે, મારી ભક્તિ ભલે સરાગ રહી, તો કાળે કરીને માર્ગની પ્રાપ્તિ એની પાસેથી થશે. કૃપાળુ દેવ કહે છે કે જેને નિમિત્ત થવાનું હશે કલ્યાણનું, એનું કેનાથી થશે? આમ થકી થશે. કેટલી અદભુત વાત છે, થશે, કાંઈ વાંધો નહીં. અરે પેલો અનાર્ય દેશનો કયો, ત્યાં જૈનમોને મહાવીરની પ્રતિમા, જિનેશની પ્રતિમા ગઈ તો તરત જ એને ભાન થયું, અભયકુમારે પ્રતિમા મોકલી, આર્દ્રકુમાર. તો એની પાસે ગયો તો અનાર્ય દેશમાં હતો, પણ એને જો એક વાર સંસ્કાર થયો પરમાત્મા સાથેનો, એ નિશંકપણું હતું તો એની પ્રતિમામાં પણ એને નિશંકપણું અભયકુમારે જીન પ્રતિમા એને મોકલાવી, અને જીન પ્રતિમા જ્યાં મળી એને યવન દેશની અંદર, તો એને કહ્યું કે મારે આ દેશમાં જવું છે. સન્માર્ગની પ્રાપ્તિ મહાવીર પાસેથી એને થઈ, તીર્થંકરની પ્રતિમાના દર્શન કર્યા, અને આને એ તીર્થંકરની પ્રતિમા સાથેનો ભાવ હતો. કાળે કરીને પણ આજે જો સાચા પુરુષની ભક્તિ વાંછારહિત ભક્તિ થાય, અને સત્પુરુષ સાથેની કદાચ ભાલે એની સાથેનો કદાચ સરાગ ભક્તિ થાય, કાંઈ વાંધો નહીં, ચિંતા કરીશમાં, પણ એ સત્પુરુષ પ્રત્યે નિશંકપણું જો હશે, તો કાળે કરીને પણ ભવાંતરમાં જન્માંતરમાં ભવ્યતા પરિપાક થશે જ્યારે, ત્યારે એ પુરુષ થકી જ માર્ગ મળશે. આવી શ્રદ્ધાથી પરમાત્મા તત્વની ઉપાસના કરો. જો એક વાર સાચો પુરુષ મળ્યો તો હવે એનો હવે મૂકું ને તારો કેડલો, હવે નહીં મૂકું, એટલા માટે કે પછી ભલે મારું કલ્યાણ આજે ન થાય તો કાળે કરીને થાય, પણ મને હવે તારા સ્વરૂપને મેં પકડી લીધું છે, મેં જાણ્યું છે કે શ્રીમદ રાજચંદ્ર તું સાચો પુરુષ છો, પૂર્ણ પુરુષ છો. તારા પ્રત્યેનો મારો લગાવ ભલે રહ્યો, લોકો ગમે તે કહે, પણ મને તારામાં નિશંકપણું છે. જેવું નિશંકપણું પરમાત્માના સમવસણની અંદર નિર્ગ્રંથ નિર્ગ્રંથિનીઓને હતું, શ્રાવક શ્રાવિકાઓને હતું કે સાચા પુરુષ છે. પોતાની યોગ્યતા કાંઈ હતી નહીં, જીવાજીવનું જ્ઞાન એ નહોતું, પણ સાચા પુરુષ છે. એ જેમ કહે છે તેમ જ આત્માનું સ્વરૂપ છે, અને એ આત્મસ્થ થઈને જ બોલે છે. બસ આવી પ્રકારનો અદભુત નિશંકપણાનો ભાવ જો આવે, નિશંકપણું એટલે એના સ્વરૂપનું નિશંકપણું, પરમ કૃપાળુ દેવ એ સજાત્મ સ્વરૂપ છે, એ સિવાય કંઈ નથી. શ્રીમદ રાજચંદ્ર એ સજાત્મ સ્વરૂપ છે, આત્માનું સહજ સ્વરૂપ છે, જીવતું જાગતું ધબકતું ચૈતન્યવંતું એ સહજ સ્વરૂપ છે. આવી નિશંકતા જો આવી જાય તો જ્ઞાની પ્રત્યેનો અભિન્ન નિર્ણય, જ્ઞાની હર કોઈ અવસ્થાની અંદર જ્ઞાની જ છે, જે કઈ અવસ્થા આપણે દેખાય છે એ ઉદયગત છે, બાકી એનું આત્મતત્વ છે એ તો એ જ છે. મન વચન કાયાના જોગમાંથી જેને કેવડી સ્વરૂપ ભાવ થતા અહમભાવ મટી ગયો છે, એવા જે જ્ઞાની પુરુષ તેના પરમ ઉપસમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઈચ્છા કર્યા કરો એવો ઉપદેશ કરી આ પત્ર પૂરો કરું છું. વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ, પત્ર પૂરો થાય છે પણ છેલ્લા વાક્યની અંદર નવમો બોલ છે, જ્ઞાનીનું ઓળખાણ આપ્યો. કૃપાળુ દેવ એટલો બધા પત્રોની અંદર જ્ઞાનીના લક્ષણો આપે છે, જ્ઞાનીનું ઓળખાણ આપે છે, કેમકે આ જીવને જ્ઞાનીની શોધથી એનું મુક્ત કલ્યાણ છે, પણ આ જીવ જ્ઞાનીની શોધની અંદર હજી પૂરેપૂરો પોતે તૈયાર થતો નથી. આ મુમુક્ષુ એ પહેલા એ કરવું પડે, જ્ઞાનીના ઓળખાણના લક્ષણો શું છે જાણવું પડે. મન વચન કાયાના જોગમાંથી જેને કેવડી સ્વરૂપ ભાવ થતા અહમભાવ મટી ગયો છે, એવા જે જ્ઞાની પુરુષ, કઈ વાત પકડાય? મન વચન અને કાયાના જોગમાંથી, એ હોય તો એના જોગમાંથી જેને કેવડી સ્વરૂપ ભાવ થતા, કેવડી સ્વરૂપ ભાવ એટલે હું કેવળ શુદ્ધ આત્મા છું, આ સિવાય કઈ નથી, મન પણ હું નથી, વચન પણ હું નથી અને કાયા પણ હું નથી,
એ ત્રણેયમાંથી જેનો અહંભાવ મારાપણું એક ભ્રાંતિગત અવસ્થા કે પોતાના મનથી કે હું કહું છું ને મારું મન આમ કે છે ગયો, અહંભાવ થયો મનનો, કાયાનો, વચનનો, વચનનો અહંભાવ પણ ટળી જાય. આ જ્ઞાની પુરુષનું ઓળખાણ. કેમ, આપણે તો કંઈક પણ વસ્તુ કહીએ તો હું કહું છું ને, જો વચન પ્રત્યેનો અહંભાવ આપણો કેટલો જોરદાર છે. કોઈને પણ આપણે કહીએ ત્યારે શું કહે, મેં કીધું ને તને. જ્ઞાની પુરુષ કે છે આ તો સત છે, વચનનો પણ એને કોઈ અહંભાવ, વચન તો કહેવા પૂરતો કહું છું, આમાં કંઈ મારું કાંઈ નથી. વચનનો અહંભાવ મટી જવો એટલે શું, આખા વ્યક્તિત્વ કેટલે હદ સુધી ગયું, સ્વચ્છંદ કેટલો ગયો. તમે બોલો ને એની અંદર એ જે કીધું એના ઉપર તમારો અહંભાવ ન હોય. આપણે જે શબ્દ બોલીએ એ શબ્દમાં આપણો અહંભાવ ન હોય, આ શબ્દ તો આપણે જ બોલ્યા ને, બીજું કોણ બોલ્યો. આટલું સ્પષ્ટ પ્રત્યક્ષ છે કે આ શબ્દ બીજું કોણ બોલ્યો, આ મેં નહોતું કીધું, કોણે કીધું તું, આપણે પ્રશ્ન કરીએ ને. અરે તે કીધું હોવા છતાં આ જ્ઞાનીની વિશેષતા ખ્યાલમાં આવે છે કે જ્ઞાનીઓ કહે છે એ કહેવામાં એ વચનમાં પણ એનો અહંભાવ નથી. આ કેટલી અદભુત દશા છે. મન વચન કાયાના જોગમાંથી જેને કેવડી સ્વરૂપ ભાવ થતા એ કેવી રીતે ગયો, તો કે હું તો આત્મા છું એને કોઈ ભાષા નથી. એ કાયાના યોગની અંદર પણ એના બધા જ વ્યવહાર હોવા છતાં હું તો આત્મા છું, શરીરના ધર્મ તે મારા નથી. આવી પ્રકારનો ભાવ, એવો અહંભાવ મટી ગયો છે. એવા જે જ્ઞાની પુરુષ તેના પરમ ઉપસમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી, આવા જ્ઞાનીઓના ચરણ કેવા છે, પરમ ઉપસમરૂપ. ઓહો, એક પણ વૃત્તિ ઉઠે એની મન વચન કાયના યોગમાંથી એ સમી જાય, અંતર્મુખ થાય, એ વૃત્તિ નિજભાવમાં જાય, બહાર આવતી નથી. જ્ઞાનીઓને પણ વૃત્તિ ઉઠે પણ વૃત્તિ બહાર ન આવે, સમી જાય, નિવર્તન થાય, સરી પડે, એ ક્રિયાનું સ્વરૂપ લે નહીં. એવો પરમ ઉપસમ રૂપ, પરમ ઉપસમ સમાઈ ગયા છે એટલે વૃત્તિઓ જેની સમાઈ ગઈ છે. સમાઈ જવું એટલે શું, વૃત્તિઓનું ન ઉઠવું. તે સાગરનું સમાઈ જવું, તરંગો પણ હવે શાંત થયા છે, હવે સપાટી ઉપર તરંગો પણ ઉઠતા નથી. એવા શાંત સરોવરના પ્રશાંત મહાસાગર કહે છે. એ પ્રશાંત મહાસાગર અથવા સરોવર એવું હોય છે કે જેમાં કોઈ પણ પ્રકારની તરંગની લહેરીઓ પણ ઉઠતી નથી. આવું અગાધ ગંભીર જે સ્વરૂપ છે સાગરનું, સમુદ્રનું, સરોવરનું, જ્ઞાની પુરુષનું આવું સ્વરૂપ છે. પરમ ઉપસમરૂપ તેના ચરણવી તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી. અમારું ચિંતન તો આવા જ્ઞાની પુરુષ પ્રત્યે છે. તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઈચ્છા કર્યા કરો. ખંભાતના મુમુક્ષુઓ ઉપરનો આ પત્ર છે. જેને ધર્મ પામવો છે એને કહ્યું છે કે જેને ધર્મ પામવો છે તે પામ્યાની પહેલા ચોકસી કરજો. એ વાક્ય ખૂબ વિચારજો. એ કહે છે કે આવો પુરુષ છે આ ધર્મ પામેલો કે જે પરમ ઉપસમ રૂપ છે. પરમ ઉપસમ રૂપ પુરુષ એના માર્ગની પ્રવૃત્તિની તમે ઈચ્છા કર્યા કરો એવો ઉપદેશ કરી આ પત્ર પૂરો કરું છું. એવો ઉપદેશ આપું છું કે તમે આવા કોઈ પુરુષની ચરણારવિંદની ઉપાસના કરો કે જે પુરુષે મન વચન કાયામાંથી પોતાનું કેવડી સ્વરૂપ ભાવ થતા જેનો અહંભાવ વિલીન થયો છે. આવા પુરુષની ખોજ કરજો, ધર્મ મળી રહેશે, મોક્ષ મળી રહેશે. પુરુષ મળે ત્યારે પુરુષ પણ મળી રહેશે, પણ ખોજ મુમુક્ષુ તરીકે કરજો. મુમુક્ષુતા આપણે કેળવવી પડે છે. કે છે આ પત્ર પૂરો કરું છું, વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ. અરે આવું ચિંતન કરનારા કોઈ અમને સાંભળનારા સમજનારા કોઈ નથી. વિપરીત કાળ વિપરીત છે, કાળ વિપરીત છે એટલે જ્ઞાની પુરુષ એકાકી છે, એકાકી છે, ઉદાસ. એટલા માટે કે હૈયે કરુણા છે, પણ કરુણા વહાવવી ક્યાં, પાત્ર ક્યાં છે. એવી સ્થિતિની અંદર 466 અદભુત એ પત્રની વિચારણાના સૂત્રો, 9 સૂત્રો આપ્યા છે, તેનો સ્વાધ્યાય અત્રે પૂર્ણ થાય છે. સત્પુરુષનો યોગ બળ જગતનું કલ્યાણ કરો. ઓમ.